समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार मां गाथा 349 थी 355 सात गाथाओ साथे छे एनो स्वाध्याय आपणे शुरू कर्यो छे। गाथानो अर्थ आपणे कर्यो छे। हवे आजे टीका थी शुरुआत करिए। टीकामां अमृतचंद्राचार्य भगवान अहीं कहे छे कि जेवी रीते शिल्पी अर्थात सोनी आदि कारीगर कुंडल आदि जे परद्रव्य परिणामात्मक एटले परद्रव्यना परिणाम स्वरूप कर्म तेने करे छे, जेवी रीते आ सोनी आदि कारीगर छे ते कुंडल आदि जे परद्रव्य परिणामात्मक एटले परद्रव्यना परिणाम स्वरूप कर्म एटले कार्य ने करे छे। जुओ अहीं एक मोटी बात कही दीधी। शू कहू कि आ कुंडल आदि जे छे ए तो परद्रव्यना परिणाम स्वरूप कार्य छे। शू कहू आ सोनी करे छे ए तो बराबर वात करी, ए तो व्यवहार थी वात करवामां आवी, पण एमां એ જે કરે છે એને શું કહ્યું કે કુંડળ આદિ કરે કે બંગડી કરે કે જે કંઈ કરે, કોઈ પણ કારીગર જે કંઈ કાર્ય કરે છે અને જે કાર્ય થાય છે અને જે પરિણામ પ્રાપ્ત થાય છે એ શું છે? એ પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ કાર્ય છે, એ પરદ્રવ્ય રૂપે થયેલું કાર્ય છે। કુંડળ બન્યા તેમાં સોનીનું શું? સોની ક્યાંય વ્યાપે છે? સોનીનો આત્મા એમાં આવે છે? સોનીનું કાંઈ નથી, કુંડળ બન્યું છે એ તો સોનાનું કાર્ય છે। એટલે કે સોનું જે પરદ્રવ્ય એના પરિણામ બદલાયા, એની અવસ્થા બદલાઈ, એની પર્યાય બદલાઈ અને કુંડળ રૂપ અવસ્થા થઈ એટલે એ પરદ્રવ્યના પરિણામાત્મક પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ કાર્ય થયું। અને પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ કાર્યને કોણે કર્યું? તો સોનીએ કર્યું। પરદ્રવ્યનું કાર્ય સોની કરે એટલે ત્યાં જ ખબર પડી જાય કે ના ના, વાત તો બરાબર નથી। સોની પરદ્રવ્યનું કાર્ય કરે કઈ રીતે? જો જીવ દ્રવ્ય એ જળ દ્રવ્યના કાર્ય કરે તો પછી કોઈ પણ દ્રવ્ય એ પોતે શું કરશે? દરેક દ્રવ્ય પરિણામનશીલ છે, એનું કાર્ય થાય છે, એની પર્યાય બદલાય છે, એક અર્થક્રિયા સંપન્ન છે અને એના પરિણામ પણ દરેક સમયે થાય છે, તો પછી એ પેલું દ્રવ્ય શું કરશે? એક દ્રવ્યનું કાર્ય બીજું દ્રવ્ય કરવા જાય તો પહેલું દ્રવ્ય એ શું કરે? અથવા તો બીજા બે ત્રણ દ્રવ્ય ભેગા થઈને પહેલા દ્રવ્યનું કાર્ય કરવા જાય અને કરી નાખે તો પછી પહેલા દ્રવ્યનું તો કાંઈ અસ્તિત્વ જ રહ્યું નહીં, એમાં તો ફેરફાર ગમે તે આવીને ગમે તેમ કરી જશે। એટલે જગતમાં કોઈ પણ દ્રવ્યનું કાર્ય બીજું દ્રવ્ય જો કરે તો એક પ્રશ્ન એ થાય કે જે પહેલું દ્રવ્ય છે એ કાંઈ કાર્ય કરતું જ નથી અને એને એવી રીતે કાર્ય કરવા દે, ફેરફાર થવા દે, તો પછી કોઈ પણ દ્રવ્ય એ સ્વતંત્ર રહી શકે જ નહીં, એનું સ્વરૂપ જ બદલાઈ જાય, તો પછી જગતમાં તો મોટી ઉથલપાથલ થઈ જાય। કેમ કે એક પણ દ્રવ્ય પછી સ્વતંત્ર જેવું છે તેવું રહી શકે જ નહીં, એમાં ફેરફારો થઈ જાય। એટલે એક દ્રવ્યનું કાર્ય બીજું દ્રવ્ય કરી શકે જ નહીં અને જે કાર્ય થયું એ દ્રવ્યનું કાર્ય થયું એને બીજું દ્રવ્ય એમ કે પેલા દ્રવ્યનું કાર્ય મેં કર્યું છે તો એમાં ન્યાય કેટલો? બાળક જેવી વાત થઈ કે નહીં? બાળક એમ કે પ્લેનમાં બેઠો હોય ને પછી ત્યાં બેઠો બેઠો આમાં માથ હલાવે ને એમ કે જો હું પ્લેન ઉડાડું છું તો આપણે એની સામે દલીલ નથી કરતા, આપણે હસી નાખીએ છીએ, સ્માઇલ કરી દઈએ છીએ કે આ બરાબર છે, બાળક છે ને એટલે બિચારો બોલે. કારમાં બેઠો હોય બાળક અને પછી એ પણ આપણે સ્ટીયરિંગ ને એમ ફેરવતા હોય એવી રીતે પોતે ત્યાં બેઠો બેઠો ફેરવે, મોઢેથી અવાજ પણ કરે, ડ્રોર કરીને બધું કરે, અને એમ કે હું કાર ચલાવું છું, તો એમાં આપણે હસી કાઢીએ, આપણે સમજીએ છીએ કે કાર નથી ચલાવતો. એવી જ આ વાત છે કે એક દ્રવ્ય છે એનું કાર્ય બીજો દ્રવ્ય એમ કે છે કે હું કરું છું, પહેલા દ્રવ્યનું કાર્ય હું કરું છું જો એમ બીજો દ્રવ્ય કહેતું હોય તો એ બાળક બુદ્ધિ છે. કેમ કે પીરુ દ્રવ્ય શું કરે છે? પીરુ દ્રવ્ય પોતે જ સક્ષમ છે, પોતે જ પોતાના પરિણામ કરવા માટે સ્વતંત્ર છે. આવી વાત છે ત્યારે બીજું દ્રવ્ય એનું કાર્ય કરતું નથી અને એ એમ માને, બીજું દ્રવ્ય એમ માને કે હું એનું કાર્ય કરું છું. એ બાળક જેવી વાત થઈ કે ના થઈ? સમજવાનું આ જ છે. આખા આ સમયસારનો સાર જે છે તે આ છે કે પોતે દ્રવ્ય તરીકે સ્વતંત્ર છે, પોતાના કાર્યો બીજું કોઈ કરતું નથી, પોતે અન્યના કાર્યો કરતો નથી, એવું ભગવાન આત્મા સ્વતંત્ર છે, અનંત ગુણનો પિંડ છે અને એનું લક્ષ્ય કરતા જે પરિણામ થાય છે તે નિર્મળ પરિણામ થાય છે અને એ પરિણામ થાય છે ત્યારે ધર્મની શરૂઆત થાય છે. તો આ વાતને તો એ પકડતો નથી, સમજતો નથી અને પરનું લક્ષ્ય કરી અને રહ્યો છે. પરના કાર્યો હું કરું હું કરું હું કરું એ મિથ્યા માન્યતામાં જ એ રહ્યો છે. ગાળા નીચે કૂતરું ચાલે અને એ કૂતરું એમ માને કે આ ગાળાનો ભાર હું ખેંચું છું, એની જેવી આ વાત છે. તો અહીંયા કહે છે કે શિલ્પી કારીગર એ કાર્ય કરે છે, કર્મ કયું કર્મ કરે છે, કયું કાર્ય કરે છે? તો કે કુંડળ આદિ જે પરદ્રવ્ય પરિણામાત્મક એટલે પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ કર્મ તેને કરે છે. એટલે આપણને પહેલું જ વાત તો પકડાઈ ગઈ કે ના ના, એ તો કરતો નથી, એ કુંડળ બન્યું, એ કાર્ય જે થયું એ પરદ્રવ્યનું કાર્ય પરદ્રવ્યમાં થયું અને એનો કરતા આ સોની તો હોય નહીં, કદાચ સોની માનતો હોય તો એ બાળક બુદ્ધિ છે, આપણે જેમ હમણાં વાત કરી તે રીતે. તો એક વાત આગળ કહે છે. બીજી વાત કે હથોડા આદિ જે પરદ્રવ્ય પરિણામ આત્મક કરણો, જો હથોડા આદિ જે છે એ પણ પરદ્રવ્ય પરિણામ આત્મક કરણ છે, એ સાધન છે. હથોડો એ સાધન છે, કરણ એટલે સાધન છે, પણ એ સાધન જે છે હથોડો એ પણ પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ બન્યો છે. એ સાધન છે, એ પુદ્ગળ દ્રવ્ય પુદ્ગળ પરમાણુ ભેગા થયા અને એવું એ સાધન બન્યું છે, તો એ પણ પરદ્રવ્યના પરિણામાત્મક સાધન છે એટલે પરદ્રવ્યના પરિણામાત્મક કરણો. જે સાધન જ પરદ્રવ્યના પરિણામાત્મક છે એના વડે પેલો સોની કામ કરે, કર્મ કરે, અને એ પણ ત્રીજા દ્રવ્યનું સોનાનું. આ કઈ વાત બેસે છે? એક પણ દ્રવ્ય આમાં બીજા અન્ય દ્રવ્યમાં પહોંચતું નથી અને છતાં આ વાત કરી છે. જો એક એક લીટીની અંદર જે સાર ભર્યો છે એને સમજવાનો છે. કે સોનાની વાત તો આપણે લીધી, કુંડળ ને એની વાત તો લીધી કે એ પરદ્રવ્યના પરિણામ છે, એને સોની કરે છે એમ કહ્યું એટલે તો વ્યવહારમાં એનું કથન થયું. હવે બીજું કથન કે એ હથોડા વડે કરે છે એટલે સાધનો વડે એવું કાર્ય કરે છે. પણ ભાઈ પહેલા એ સમજો કે સાધન શું છે. એ સાધન સુધી સોનીનો આત્મા પહોંચે છે, સોની પહોંચે છે, એ પણ પરદ્રવ્યના પરિણામાત્મક સાધન છે, પરદ્રવ્યના પરિણામાત્મક કરણ છે, કે જેને ખરેખર તો એ ગ્રહી શકતો જ નથી. એના વડે એ કાર્ય કરે ક્યાંથી? થોડો એ પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ એ કરણ છે, સાધન છે, એના વડે એ કરે છે. એટલે આ વાતમાં પણ વ્યવહારથી કહેવાય, બાકી તો કઈ સત્ય નથી. એના પછી ત્રીજી વાત શું લીધી છે? ત્રીજી વાત કે એવા કરણ હથોડા આદિ જે કઈ સાધનો છે તે પછી એમાં એરણ આવી જાય, બધું આવી જાય, જેવો કારીગર એના જે સાધન હોય તે એ પ્રમાણે, બરાબર, જે સાધન છે તે સાધનની વાત કરે છે. હવે કે હથોડા આદિ જે પરદ્રવ્ય પરિણામાત્મક, પરદ્રવ્યના સ્વરૂપ કરણો એટલે પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ કરણ તેમને ગ્રહણ કરે છે એટલે એને એ ગ્રહે છે. હવે આત્મા એને ગ્રહે કેવી રીતે? આત્મા તો પરદ્રવ્યને કે પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ કોઈ પણ વસ્તુ છે એને એ ગ્રહી શકે નહીં. પરદ્રવ્યને તો ક્યાંથી ગ્રહે? ભગવાન આત્મા એ તો માત્ર જ્ઞાયક 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 જ્ઞાન કરે, પણ કાંઈ પરદ્રવ્યને ગ્રહે એ તો બને નહીં. એટલે કહે છે અહીંયા કે એ વાત પણ વ્યવહાર નૈતિક છે. શું ત્રીજી વાત લીધી? કે અથોડા આદિ જે પરદ્રવ્ય પરિણામાત્મક સાધનો અથવા કરણો તેમને ગ્રહણ કરે છે, અને કુંડળ આદિ કર્મનું જે ગામ આદિ પરદ્રવ્ય પરિણામાત્મક ફળ તેને ભોગવે છે. જો દરેક જગ્યાએ જે કંઈ વસ્તુ લીધી છે એને પરદ્રવ્ય પરિણામાત્મક કહી છે, એટલે કે પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ કહ્યું છે. આ ગાથાઓમાંથી આ અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે આ શબ્દ આપ્યા છે ને એને પકડવાના છે. જે જે આપણે દ્રષ્ટિથી જોઈએ છીએ, જે જે આપણને દેખાય છે, જણાય છે, મતિ જ્ઞાન દ્વારા આપણે જે જે જાણીએ છીએ એ બધા પરદ્રવ્ય છે એટલું જ નહીં, પણ પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ છે. એની પર્યાયને આપણે જોઈએ છીએ. કોમ્પ્યુટર જોઈએ છીએ તો એ પૂતગળ પરમાણુઓ, એનો સ્કંદ અને એના પરિણામ સ્વરૂપ એ રચના છે, એટલે એ પણ એ પર્યાય છે. એટલે આપણે તો પરદ્રવ્યની પર્યાયોને જોઈએ છીએ, એના પરિણામને જોઈએ છીએ. હવે પરદ્રવ્યના પરિણામને જોઈએ છીએ તો એની સાથે વિચાર કરીએ કે આ આખી રચના થઈ એ પરદ્રવ્યની છે એટલું જ નહીં, પણ એ પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ રચના છે. એટલે પરદ્રવ્યનું એમાં કાર્ય છે. મૂળ દ્રવ્ય, મૂળ દ્રવ્ય એ પલટીને એ સ્વરૂપે થયું છે. કોઈ પણ વસ્તુ જ્યારે જોઈએ છીએ તો એની પર્યાયને આપણે જોઈએ છીએ, એટલે કે પરિણામને જોઈએ છીએ, ને પછી એ પૂતગળ છે એટલું કહીને વાત નહીં ચાલે. એમાં જરાક ઊંડા ઉતરવાનું કે બરાબર એ પરિણામ છે, પરદ્રવ્યનું પરિણામ પૂતગળનું પરિણામ છે, તો પછી એ પૂતગળનું પરિણામ કરનારું પૂતગળ જ હોય, એના પરિણામ કરનાર પૂતગળ જ હોય. જો આવો વિચાર કરીએ તો દરેક વખતે ડગલે ને પગલે એ પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ જે કંઈ વસ્તુ આપણી સમીપમાં આવી છે એમાં હું ફેરફાર કરું છું અથવા કરી શકું એવી બુદ્ધિ ચાલી જાય, એવી બુદ્ધિ પછી ઊભી જ ન રહે. એને પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ સમજવાના. જે જે દેખાય છે એ બધું માત્ર પૂતગળ છે કે પરદ્રવ્ય છે એટલું નહીં, પણ એ પરદ્રવ્યનું પણ પરિણામ છે. કેમ કે મૂળ દ્રવ્ય જે છે એમાં ફેરફાર થઈ અને જે વર્તમાન એની પર્યાય છે એને આપણે તો જોઈએ છીએ, જાણીએ છીએ, અને એની પર્યાય પણ બદલાયા જ કરે છે. એ પણ પરિણામન સ્વરૂપ છે, એટલે એના પરિણામો થયા જ કરે છે, અને એવા પરિણામોનું કરવાવાળું એ જે દ્રવ્ય છે તે જ છે. સ્કંદ છે તો સ્કંદમાં પણ એમ થાય છે. કોઈ પણ દ્રવ્ય લઈએ તો એના પરિણામ છે એનો કરનાર કોણ? એ પોતે જ હોય. અહીંયા વાત કરી કે એ પરદ્રવ્ય પરિણામાત્મક સાધનો એને સોની ગ્રહણ કરે છે, પછી આ પ્રમાણે કાર્ય કરે છે. કાર્ય પણ સોનાનું થાય છે, એટલે સોનાના પરિણામ થાય છે એવું એ કાર્ય થયું, અને એમ કરતા પછીથી એના કર્મનું એટલે એના કાર્યનું જે ફળ એને એ ભોગવે છે. તો એ ફળને માટે પણ એમ શબ્દ મૂક્યા છે કે ફળ શું છે? તો કે ગામ આદિ, એટલે કે એને જે ભેટમાં મળ્યું અથવા તો એના ફળ સ્વરૂપે જે એને પ્રાપ્ત થયું તે. કેમ કે પહેલાના વખતમાં રાજાઓ હતા, એનું કામ સોની વગેરે કરે અને એમાં ઘણું મોટું કામ કર્યું હોય એવું હોય તો એને એ ગામની અમુક આવક આપી દે, અથવા તો નાનકડું કોઈ ગામ હોય તો એની આવક આપે, એટલે કે એ ગામ એને બક્ષિસમાં આપી દે કે આ ગામ તારું. રાજાની પાસે 100 ગામ હોય તો એક ગામ એવી રીતે આખું ગામ આપી દે, બહુ ખુશ થઈ જાય તો આ ગામ તારું, એટલે એને ફળ સ્વરૂપે ગામ મળે, એટલે અહીંયા ગામ શબ્દ લીધો છે. એનું કર્મનું ફળ શું મળ્યું એને? કે ગામ મળ્યું દાખલા તરીકે. તો એ ગામ છે એ શું છે? તો ગામ આદિ જે કંઈ મળ્યું હોય, લક્ષ્મી મળી હોય, બીજું મળ્યું હોય, જે મળ્યું તે બધું આદિ શબ્દ મૂક્યો છે ને એટલે ગામ આદિ એ બધા પણ શું? તો કે છે એ પણ પરદ્રવ્ય પરિણામ સ્વરૂપ છે, એ બધા ફળ પણ પરદ્રવ્ય પરિણામાત્મક છે. આ બધું પરદ્રવ્ય પરિણામાત્મક જ છે ભાઈ. જે દેખાય છે બહારમાં જ્યાં જ્યાં આપણે રૂચિ કરીને રહ્યા છીએ એ પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ જ છે બધું. અને પરદ્રવ્યના પરિણામ કયા તો એવા પરિણામ થવાનું કારણ પણ કંઈક હોય ને, અને કારણ કોણ હોય એટલો જરાક વિચાર કરીએ તોય આપણને ખ્યાલ આવે કે ભાઈ હું તો એમાં કાંઈ કરી શકતો નથી, પરદ્રવ્યના પરિણામ કરવા માટે હું સક્ષમ નથી. અને એમ પણ આપણી દ્રષ્ટિ પાછી ફરે, સ્વરૂપ તરફ આપણે પાછા ફરીએ કે પરદ્રવ્યના પરિણામો એમાં હું ક્યાં ઘેલો થયો. આ ગામ આદિ પરદ્રવ્ય પરિણામાત્મક ફળ તેને ભોગવે છે, ભોગવી શકે, પરદ્રવ્યના પરિણામને ભોગવી શકે ત્યાં સુધી પહોંચતો જ નથી, એટલે એ પણ વ્યવહાર નહીંથી જ કહેવામાં આવ્યું છે. આગળ કહે છે કે પરંતુ અનેક દ્રવ્યપણાને લીધે તેમનાથી કર્મ કરણ આદિથી અન્ય હોવાથી તન્મય થતો નથી. આ ભોગવે છે એમ કહ્યું, એ પણ વ્યવહાર નહીંથી કહ્યું, પણ એ બધા અનેક દ્રવ્ય છે અને એ અનેક દ્રવ્ય રૂપમાંથી કયા દ્રવ્ય રૂપે એ થાય તેની સાથે એ મય થાય, તે મય થાય એટલે તન્મય. અહીંયા તન્મયનો અર્થ કરે છે તે મય. એટલે અનેક દ્રવ્ય છે તો અનેક દ્રવ્યપણાને લીધે એ બધાથી એ જુદો છે. એ કર્મ કર્યું એ કાર્ય એનાથી જુદો, સોનામાંથી જે કંકણ બન્યા કે કુંડળ બન્યા એનાથી જુદો, જે અથોડો કરણ એનાથી પણ જુદો, એટલે એ બધાથી જુદો. અને ભોગવવાની રીતે લઈએ તો જે ગામ જે એને મળ્યું એનાથી પણ એ જુદો, એ બધાથી એ અન્ય હોવાથી જુદો હોવાથી એ તન્મય થતો નથી. એટલે કે એ કર્મ જે કાર્ય થયું, સોનામાં જે કાર્ય થયું એ કુંડળ બન્યું એમય પણ થતો નથી, કરણમય પણ થતો નથી, એટલે કરણ એટલે સાધન જે અથોડો આદિ એનામય પણ એ થતો નથી, અને આ જે ફળ સ્વરૂપે જે ગામ આદિ મળ્યા એનામય પણ એ થતો નથી. એટલે બધાને સાથે લઈ લીધા. શું કહ્યું? કે પરંતુ અનેક દ્રવ્યપણાને લીધે તેમનાથી, એટલે કર્મ કરણ આદિથી પોતે જુદો છે, અન્ય હોવાથી તે રૂપ થતો નથી, તન્મય થતો નથી, તેમય થતો નથી, તે મય થતો નથી. માટે નિમિત્ત નૈમિત્તિક ભાવ માત્રથી જ ત્યાં કર્તા કર્મપણાનો અને ભોગતા ભોગ્યપણાનો વ્યવહાર છે. માટે એ જે કર્તાપણું અને કર્મપણું દર્શાવ્યું કે સોની કર્તા અને એનું જે કાર્ય તે કુંડળ એ બધું, અને પછી એના ફળ સ્વરૂપે એને જે ગામ વગેરે મળ્યું તે બધું જેને એ ભોગવે એ બધું ખરેખર તો થઈ શકતું નથી, કેમ કે એ તેમાં તન્મય થતો નથી. તો પછી કઈ રીતે છે? તો કે એ માત્ર નિમિત્ત નૈમિત્તિક ભાવથી છે. નિમિત્ત નૈમિત્તિક ભાવ માત્રથી જ ત્યાં કર્તા કર્મપણાનો અને ભોગતા ભોગ્યપણાનો વ્યવહાર છે, સાચી રીતે નથી. કેમ કે દ્રવ્યો બધા જુદા જુદા છે, એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું પણ નથી અને એક દ્રવ્ય બીજા દ્રવ્યને ભોગવતું પણ નથી, પણ એની ઉપસ્થિતિ છે, તે હાજર છે, એટલે એને આરોપ કરીને એમ કહેવામાં આવે છે. એટલે એ વ્યવહાર થયો, એટલે એમ કહેવાય કે એવું નિમિત્ત ત્યાં હતું એટલે એમ થયું. શું થયું? તો કે એને કરવાનો ભાવ આવ્યો એ વખતે એવું જ નિમિત્ત હતું, અને એને ભોગવવાનો ભાવ આવ્યો ત્યારે પણ એવા નિમિત્ત હતા. એટલે એ નિમિત્ત નૈમિત્તિક ભાવ માત્રથી જ ત્યાં કર્તા કર્મપણાનો સંબંધ બને છે, એવો વ્યવહાર છે, અને એવા જ નિમિત્ત નૈમિત્તિક ભાવ માત્રથી જ ભોગતા ભોગ્યપણાનો પણ એ વ્યવહાર થાય છે. હવે આ તો દ્રષ્ટાંત કહ્યું, હા દ્રષ્ટાંત કહ્યું, એના ઉપરથી દ્રાષ્ટાંત. દ્રાષ્ટાંત શું છે? તેવી રીતે આત્મા પણ પુણ્ય પાપ આદિ જે પૂદગળ દ્રવ્ય પરિણામાત્મક, એટલે કે પૂદગળ દ્રવ્યના પરિણામ સ્વરૂપ કર્મ તેને કરે છે. પહેલી વાત, સોની કુંડળને કરે છે એ પણ પૂદગળ દ્રવ્યાત્મક, પૂદગળ દ્રવ્ય પરિણામાત્મક, પૂદગળ દ્રવ્ય ના પરિણામ સ્વરૂપ કાર્યને કરે છે એમ જે લીધું હતું એવી જ રીતે અહીંયા પણ કહે છે કે આત્મા પણ આ પુણ્ય પાપ આદિ, પુણ્ય પાપ શું છે તો કે એ પૂદગળ દ્રવ્ય પરિણામાત્મક, પૂદગળ દ્રવ્યના પરિણામ સ્વરૂપ કાર્ય છે તેને કરે છે. પુણ્ય અને પાપ એવા બંધ થાય એવા કર્મના બંધને કરે. હવે એ પૂદગળ અને એટલે એ તો જડ કર્મ છે અને આ તો ચેતન. એ ચેતન એવા જળ કર્મને કરે નહીં. ત્યાં સોની હતો અને કુંડળ હતું એમ બે દ્રવ્ય જુદા હતા. અહીંયા આત્માને લીધો અને જે જળ કર્મ દ્રવ્ય કર્મ કારમણ રજકણો ભેગા થઈ અને જે કર્મ બને એ કર્મ, એ જળ કર્મ અથવા દ્રવ્ય કર્મ. તો એ દ્રવ્ય કર્મ જે છે તે જળ છે અને આત્મા ચેતન છે. તો એવો ચેતન આત્મા આ જળના કાર્ય કરે નહીં. જળ શું છે? એ કર્મ. કેવું કર્મ? પુણ્યનો બંધ અથવા પાપનો બંધ. એ પૂદગળ દ્રવ્યના પરિણામ સ્વરૂપ કાર્ય છે. એમાં પૂદગળ દ્રવ્ય શું છે? કારમણ રજકણો છે. એ બધા ભેગા થઈ અને એ કર્મરૂપે બંધાયા એટલે એવું કાર્ય થયું. હવે એ બધા જાતે ભેગા થઈ અને કર્મરૂપે થયા છે એ એમનું કાર્ય છે. એને જીવ કરતો નથી અને જીવ કરી પણ શકે નહીં. જળ કર્મને જીવ કરતો નથી. જળ કર્મ એટલે કે કારમણ રજકણો ભેગા થઈ અને એનો સ્કંધ થાય, એની જુદી જુદી પ્રકૃતિઓ બંધાય અને એને એનો સમયગાળો હોય એટલે સ્થિતિ બંધ હોય, એને પ્રદેશ બંધ હોય, અનુભાગ બંધ હોય, એ જે પ્રકારે જે ચાર પ્રકારે આપણે બંધ કહીએ છીએ એવો એ બંધ થયો. તો એ આખું કાર્ય કોણે કર્યું? એ આખું કાર્ય પૂદગળે પોતે કર્યું છે. એટલે એ પૂદગળ દ્રવ્યના પરિણામ છે. એટલે આ કર્મ છે જળ કર્મ દ્રવ્ય કર્મ, એને પૂદગળ દ્રવ્યના પરિણામ કયા અને એવા કાર્યને આત્મા કરે તો એ વ્યવહારથી કહ્યું છે. એ વ્યવહારથી કહ્યું અને એ પણ ખોટો વ્યવહાર, અસદભૂત વ્યવહારથી કહેવામાં આવ્યું. ખરેખર આત્મા એ કર્મને કરતો નથી. એટલે પહેલી વાતને આ રીતે લીધી છે કે આત્મા પણ પુણ્ય પાપ આદિ જે પૂદગળ દ્રવ્ય પરિણામાત્મક એટલે પૂદગળ દ્રવ્યના પરિણામ સ્વરૂપ કર્મ તેને કરે છે. આગળ બીજી વાત લે છે, સાધનની વાત લે છે. કારણ કે કાય વચન મન એવા જે પૂદગળ દ્રવ્ય પરિણામાત્મક કરણો, આ સાધનો પણ પૂદગળ દ્રવ્ય પરિણામ સ્વરૂપ જ છે. આ કાયા બની, એ કાયા એ પૂદગળનું કાર્ય છે, પૂદગળના પરિણામ સ્વરૂપ છે. વચન છે એ પણ પૂદગળના પરિણામ સ્વરૂપ છે, મન છે એ પણ પૂદગળના પરિણામ સ્વરૂપ છે. એને આપણે સાધન કહીએ અથવા કરણ કહીએ. તો એ બધા પૂદગળ દ્રવ્યના પરિણામ સ્વરૂપ સાધનો, તેમના વડે આત્મા કાર્ય કરે છે. હવે બીજા અન્ય દ્રવ્યના પરિણામ સ્વરૂપ જે સાધનો, એનાથી આત્મા કેવી રીતે કરે? બીજી વસ્તુ દ્વારા આત્મા કેવી રીતે કરે? એટલે એ ન કરે, એ પણ વ્યવહાર નયનું જ કથન છે. ત્રીજી વાત સાધનોની આગળ, ફરીથી આગળ ત્રીજી વાત છે કે કાય વચન મન એવા જે પૂદગળ પરિણામાત્મક કરણો તેમને ગ્રહણ કરે છે. એમને એ ગ્રહણ કરે, એ સાધનોને કરણોને એ ગ્રહણ કરે એ પણ શક્ય નથી. કેમ કે એ તો પૂદગળ દ્રવ્યના પરિણામ સ્વરૂપ છે. એને આ ચેતન ભગવાન આત્મા ગ્રહણ કરી શકે નહીં. બે દ્રવ્ય જુદા, ચેતન દ્રવ્ય અને જળ દ્રવ્ય. તો ચેતન એવું ભગવાન આત્મા એ દ્રવ્ય આ જળ એવા પૂદગળના પરિણામ સ્વરૂપ કાયા વચન અને મન જેને આપણે કરણો કયા સાધનો કયા એમને એ ગ્રહણ કરે છે એમ કહેવું એ વ્યવહાર નયનું કથન છે. અને આગળ ચોથી વાત લે છે કે અને પુણ્ય પાપ આદિ કર્મનું જે સુખ દુઃખ આદિ પૂદગળ દ્રવ્ય પરિણામાત્મક ફળ તેને ભોગવે છે. હવે જુઓ ફળ પણ એવું જ આવે, પુણ્ય બંધ થયો અને પાપનો બંધ થયો અને એનું પછી ફળ જેને એ સુખ અથવા દુઃખ તરીકે ભોગવે છે, તો એ જે સુખ અને દુઃખ જે ફળ જે છે એ પણ પુદ્ગળ દ્રવ્ય પરિણામાત્મક છે, એ પણ સ્વદ્રવ્ય પરિણામાત્મક નથી, એ પણ આત્મદ્રવ્ય પરિણામાત્મક નથી, પણ એ પણ પુદ્ગળ દ્રવ્ય પરિણામાત્મક ફળ છે તેને ભોગવે છે. એટલે કે એને સંયોગો પ્રાપ્ત થાય છે. ફળના કારણે શું પ્રાપ્ત થાય? પુણ્યને કારણે થઈ અને એને શું પ્રાપ્ત થાય? એવા સંયોગો પ્રાપ્ત થાય, એવી અનુકૂળતાઓ પ્રાપ્ત થાય. હવે એ અનુકૂળતાઓ જે પ્રાપ્ત થાય છે એ બહારના સંયોગો રૂપે હોય, શરીર રૂપે હોય, જે રીતે એ પ્રાપ્ત થયું છે એને એ ભોગવે, તો એ પરદ્રવ્યને ભોગવે ક્યાંથી? પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ જે ફળ છે એને એ ભોગવે કઈ રીતે? એટલે એ વાત પણ વ્યવહાર નયના કથન રૂપ છે. એટલે હવે સમજાવે છે કે એ ભોગવે છે આ બધું જે કહ્યું, પરંતુ એ બધા જુદા જુદા દ્રવ્ય છે, એટલે અનેક દ્રવ્યપણાને લીધે તેમનાથી અન્ય એટલે જુદો હોવાથી આત્મા તન્મય થતો નથી, એટલે કે તેમય થતો નથી. જે ફળ છે એમય પણ આત્મા થતો નથી, અને જે કર્મ કરે છે એ પરદ્રવ્ય છે એમય પણ આત્મા થતો નથી, જે સાધન કરણ છે કાયા વચન અને મન એમય પણ આત્મા થતો નથી. એટલે કે જે કર્મ કર્યું એમય, એટલે કર્મ એટલે જળ કર્મ, જળ કર્મ 148 પ્રકૃતિ છે ને, એનામય પણ આત્મા થતો નથી. સાધન કાયા વચન મન એનામય પણ આત્મા થતો નથી, અને એને ગ્રહણ કરે એમ પણ થતું નથી, અને એના ફળ છે એનામય પણ આત્મા થતો નથી. માટે નિમિત્ત નૈમિતિક ભાવ માત્રથી જ ત્યાં કરતા કર્મપણાનો અને ભોગતા ભોગ્યપણાનો વ્યવહાર છે, સાચી રીતે નથી. એ નિમિત્ત માત્ર સંબંધ છે, કેમ કે દ્રવ્ય જુદા છે. વળી જેવી રીતે તે જ શિલ્પી કરવાનો ઈચ્છક વર્તતો થકો ચેષ્ટારૂપ અર્થાંત કુંડળ આદિ કરવાના પોતાના પરિણામ રૂપ અને હસ્ત આદિના વ્યાપાર રૂપ, ચેષ્ટારૂપ એટલે એને કરવાની ઈચ્છા થઈ એ એનો ભાવ, એવો એ વર્તતો થકો, અને એવો વર્તતો થકો અને ચેષ્ટારૂપ એટલે એમાં કુંડળ આદિ કરવાના પોતાના પરિણામ રૂપ અને હસ્ત આદિના વ્યાપાર રૂપ, એમાં પોતાના પરિણામ એ કરવાના ભાવ એ એના પોતાના પરિણામ, કુંડળ કરવું છે એવો ભાવ, અને પછી હસ્ત આદિના વ્યાપાર રૂપ એ હાથની ક્રિયા જે થાય તે હલનચલન જે થાય છે તે, તો એવા હાથ આદિની ક્રિયાને પોતે હલાવે એવો ભાવ. કેમ કે હાથની ક્રિયા તો એની નથી, હાથ તો એ હલાવી શકે નહીં. હાથ છે એ શું છે? એ પૂતગળ છે, એ શરીર છે, તો એને જીવ હલાવતો નથી, પણ એને હાથને આમ હલાવવો અને હથોડીને આમ પકડીને, હથોડીથી આમ હાથથી પકડીને આમ મારવી, એ બધો જે અંદરમાં જે વ્યાપાર ચાલે છે ને, એ ક્રિયા કરે ત્યારે એ ભાવ, એ બધા પણ ભાવ થયા ને દરેક ક્ષણે ક્ષણના. પેલું વસ્તુ લીધી હાથ પકડી છે, પછી એને આમ ફેરવવી એટલે હાથને પોતે આમ ફેરવે, પછી બીજા હાથથી એની ઉપર મારે, ફરી પાછું ફેરવે, આ હાથને ફેરવવાના ભાવ. હાથને તો એ ફેરવી શકતો નથી, ઘણી સૂક્ષ્મતા છે પ્રભુ આમાં, જરા ઊંડા ઉતરીએ તો ખ્યાલ આવે. એ વખતે ભાવ શું કરે? એકલો એટલો ભાવ કરે એમ નહીં, એને કુંડળ બનાવવા છે, આ એનો ભાવ પહેલો થયો. હવે એ બેઠો, તો એ બેઠો એ એટલે કે હવે હું બેસું, તો બેસવાનો ભાવ આવ્યો ને, પછી પેલા સાધન પકડવા, તો પકડવાનો ભાવ, પકડીને એને પછી એ સોનું પકડવું, ગરમ કરવું, એ દરેકે દરેક સમયે સમયના ભાવ થાય ને, હવે ગરમ કરવું, હવે એને ટીપવું, આ કરવું, એ બધા ભાવ થયા કે નહીં? કેટલા બધા ભાવ થાય, અસંખ્ય ભાવ થાય એક કુંડળ બનતા સુધીમાં, તો એ બધા ભાવની અહીંયા તો વાત કરી. ક્રિયા એટલે એનો વ્યાપારમાં આ સમજવાનું, આત્મા શું કરે, તો શરીરના કાર્યો, અને થવાય તો થાય ને તો ન પણ થાય. હથોડો એ જે સોનાની કણી છે કે એ છે, એની ઉપર વાગવાને બદલે એની આંગળી પર પણ વાગી જાય. એને ક્યાં ઈચ્છ્યું હોય છે? નથી વાગતું. સોનીને નહીં વાગતું હોય, વાગે, બધાને વાગે. કોઈ ઈચ્છે છે કે પોતાના હાથ ઉપર હથોડો પડે તો પડી જાય છે, એક્સિડન્ટ થાય જ છે ને. પણ એના ભાવ શું હતા? કે વસ્તુ ઉપર હથોડો મારવું એવા ભાવ હતા, એને બદલે વસ્તુને બદલે આંગળી ઉપર હથોડો વાગી જાય. આ બધા ભાવ, આખી ક્રિયા દરમિયાન થતા બધા ભાવ, તો શાંતિથી જ વિચારવાનું છે. હાથમાં તો ભાવ જ કરે છે, અને શરીરની ક્રિયા એ પ્રમાણે થાય અને ન પણ થાય. એને ધાર્યું એમ જ બધી શરીરની ક્રિયા થાય એવું બને છે? એવું તો બનતું નથી. આપણે જોઈએ છીએ ફેલિયર તો છે જ. તો પછી આ રીતે એ ભાવ કરે, બીજું કાંઈ કરતો નથી. પછી કાર્ય થાય, જે થવું હોય તે થાય. કોઈ એમ ઈચ્છે છે કે ભાઈ આમાં કામ બગડે, કોઈ એવું ઈચ્છે? કોઈ નથી. હીરા ઘસે તો હીરા ઘસવા વાળો એમ કઈ ઈચ્છતો નથી કે ના હીરો તૂટી જાય, ઈચ્છતો નથી. તો હીરો તૂટવાનો હોય તો તૂટે છે. એમ ઈચ્છતો નથી કે આ આમને બદલે બીજી રીતે ઘસાય, એવું ઈચ્છતો નથી. છતાંય જે કાર્ય થવાનું એ જ થાય. તો માત્ર ભાવ કરે કે મારે આ રીતે આ ઘસવો છે. અહીંયા સોની પણ એ ભાવ કરે, પણ આખું ચૂકું ના થઈ જાય, સાઈઝમાં ફેરફાર નથી થઈ જતો, તો થઈ જાય છે. એને કઈ એવું ઈચ્છ્યું હતું કે ના આપણે ખોટું કરીને આપવું, ખરાબ કરવું, એવું તો કઈ ઈચ્છ્યું નતું. બહુ શાંતિથી વિચારવા જેવું છે કે એને દરેક સમયે સમયે ભાવ કર્યા છે કે હવે હું આમ કરું, હવે આમ કરું, આમ કરું, હાથને આમ હલાવીએ. પણ એ એટલું બધું ઝડપથી થાય છે એટલે એને ખ્યાલ જ નથી આવતો કે શું કરે છે. એના તરફ એનું ક્યાં લક્ષ્ય છે? એનું લક્ષ્ય તો કાર્ય કરે છે એના તરફ છે. એટલે એનો ભાવ તો એ વખતે પણ છે જ ને, આમ ફેરવું, આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું. એ વેપારની વાત કરી છે. ફરીથી વાંચી. વળી જેવી રીતે તે જ શિલ્પી કરવાનો ઈચ્છક વર્તતો થકો, કરવાની ઈચ્છા સાથે હવે વર્તે છે. ચેષ્ટારૂપ અર્થાંત કુંડળ આદિ કરવાના પોતાના પરિણામરૂપ અને હસ્ત આદિના વેપારરૂપ એવું જે સ્વપરિણામાત્મક કર્મ તેને કરે છે, એટલે પોતે એવા ભાવને કરે છે. સ્વપરિણામાત્મક કર્મ, સ્વના પરિણામ સ્વરૂપ કર્મ, સ્વના પરિણામ તો શું થાય છે? એવા ભાવ, આમ કરું, આમ કરું, આમ કરું, એવા ભાવ, એ સ્વના પરિણામ છે. એવા સ્વપરિણામાત્મક કર્મને કરે છે, એટલે સ્વપરિણામાત્મક કાર્યને કરે છે. તથા દુઃખ સ્વરૂપ એવું જે ચેષ્ટારૂપ કર્મનું સ્વપરિણામાત્મક ફળ તેને ભોગવે છે. ભોગવવામાં પણ એવું જ છે, જેમ કરવામાં છે એવી જ રીતે ભોગવવાનો પણ ભાવ છે. પણ કઈ વસ્તુને થોડી ભોગવી શકાય છે? વસ્તુને ભોગવવાનો ભાવ છે, અને એમાં જે જે કંઈ ક્રિયા થઈ ભોગવતી વખતે, એ બધી ક્રિયાઓ પરદ્રવ્યની થઈ, અથવા તો એમ કહેવાય કે પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ થઈ. ભોગવવાની ક્રિયામાં જે પરદ્રવ્ય જેને એ ભોગવવા જાય છે, એમાં એ પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ જે બધું છે એને પોતે ભોગવવાનો ભાવ કરે છે. ખરેખર કાંઈ એ પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ વસ્તુઓને ભોગવતો નથી, એ તો ભાવ કરે છે. અને એ વખતે ભોગવાય છે ત્યારે જે પરદ્રવ્યની અંદર ફેરફાર થાય છે એ પણ એના કારણે જ થાય છે. એક ઉદાહરણ લઈને સમજાવીએ. મોઢામાં ગુલાબજાંબુ મૂકે અને ગુલાબજાંબુ જે છે એને દાંત દ્વારા ટુકડા કરે અને એનો સ્વાદ માણે, બરાબર, એમાં એ ભાવ સિવાય બીજું કાંઈ કરતો નથી. ગુલાબજાંબુના ટુકડા થવાના છે તે જ થાય છે, એ દ્રવ્ય જુદું છે. અને એ વખતે દાંતનું એ રીતે હલનચલન થવું એ બધું પણ એનું જ કાર્ય છે, એ પણ દ્રવ્ય જુદું છે. તે વખતે જીવ શું કરે છે? ભાવ, બીજું કાંઈ કરતો નથી. ગુલાબજાંબુને ભોગવે છે તો એમાં શું ભોગવે છે? એના ભાવને ભોગવે છે. એટલે એનું ભોગવવાપણું પણ શું છે? એના પોતાના ભાવ, એને એ ભોગવે છે. બાકી ગુલાબજાંબુના પીસીસ થવા અને એ મોઢાનું હલનચલન થવું ને જીભનું અંદરનું હલનચલન થવું, આ બધું પૂતગળના પરિણામ સ્વરૂપ છે. એ કાર્ય થઈ રહ્યું છે, કાર્ય તો થઈ રહ્યું છે, ભોગવે છે ત્યારે, પણ એ બધું પોતાના પરિણામ નથી, એટલે એ પરિણામ તો પૂતગળના જ છે, પણ એમાં સ્વપરિણામ શું છે? તો કે ભોગવવાનો ભાવ. એટલે ચેષ્ટારૂપ કર્મનું સ્વપરિણામાત્મક ફળ તેને ભોગવે છે. એટલે વ્યવહારથી આ બધાને ભોગવે છે અને આ બધાને કરે છે જે કહ્યું છે, પણ ખરેખર તો વિચાર કરવા જઈએ તો એમાં એનું શું છે? એનો તો ભાવ જ છે, બીજું કાંઈ નથી. એટલે અહીંયા આગળ સમજાવે છે કે અને એક દ્રવ્યપણાને લીધે અહીંયા જે ભોગવવાનો ભાવ અને એ જીવ એ બંને એક છે, એક દ્રવ્યને વિશે છે. ભાવ છે એ કોઈ ઉદ્ભવનો ભાવ નથી, એ પરદ્રવ્યનો ભાવ નથી, એ એનો ભાવ છે, જીવનો ભાવ છે. એટલે એને એક દ્રવ્યપણાને લીધે એમ કહ્યું. પહેલા ઉપર જે વાત કરી હતી ત્યારે એમાં શું કહ્યું હતું કે અનેક દ્રવ્યપણાને લીધે, પણ અહીંયા જે કર્મ થયું એ કર્મ એનું પોતાનું, અને કર્મ શું છે અને ભોગવવું શું છે? તો કે પોતાના ભાવ કરવા એવું જ કર્મ છે, અને ભોગવવામાં પણ પોતાના ભાવને ભોગવે છે, એવું એનું ફળને એને ભોગવે છે, એવું કરતા ભોગતા પણ લીધું છે. પણ એમાં તો એને અનેક દ્રવ્ય નહીં, એના કર્મ સાથે શું છે? એ પોતે જ છે, એનું કર્મ છે, તે કરવારૂપ ભાવ એ એનું કર્મ. એટલે એનાથી એ જુદો નથી, જે ભાવ છે એનાથી એ જુદો નથી. એટલે અહીંયા એમ લીધું કે એક દ્રવ્યપણાને લીધે તેમનાથી, એટલે કે કર્મ અને કર્મ ફળથી અનન્ય હોવાથી, કર્મ શું છે કે એવા વસ્તુના ફેરફારો કરવા, એવી વસ્તુ બનાવવી, એવો ભાવ, એ ભાવ એનું કર્મ છે. વસ્તુની અંદર કાર્ય થાય છે, કુંડળ બને છે, એ એનું કાર્ય નથી થતું. જીવને પણ જે પુણ્યના અથવા પાપના જે બંધ પડ્યા અને જે કર્મ જળ કર્મ બંધાયા, એ જળ કર્મ બંધાયા એ એનું કાર્ય નથી, પણ એવા જે ભાવ કર્યા એ ભાવ એનું કાર્ય છે. અને એનું ફળ, તો ફળ કર્મ ફળ એ પણ શું છે? એ કર્મફળ જેને ભોગવે છે એ પણ એના ભાવ છે. એટલે એ બંને જીવના જ છે, એ એનાથી જુદા નથી, એ જીવથી જુદા નથી, અનન્ય છે. જીવને અને એવા ભાવને અનન્યપણું છે, જુદાપણું નથી. એટલે કહે છે કે એક દ્રવ્યપણાને લીધે તેમનાથી, એટલે કે જે કર્મ એટલે જે જીવના ભાવ થયા તે, અને કર્મફળ એટલે જે ભોગવવાના ભાવ થયા તે, એ જીવના જ છે, જીવથી જુદા નથી. એટલે અનન્ય હોવાથી તન્મય, એટલે કે કર્મમય અને કર્મફળમય છે. અહીંયા તન્મય છે, તેમય છે, કર્મમય. કર્મ શું? એના ભાવ. એ ભાવમય પણ જીવ છે અને કર્મફળમય પણ જીવ છે. ભોગવે છે ત્યારે તે એવા ભાવમય થાય છે. માટે પરિણામ પરિણામી ભાવથી ત્યાં જ કર્તા કર્મપણાનો અને ભોગતા ભોગ્યપણાનો નિશ્ચય છે. ઉપર શું હતો? વ્યવહાર હતો, કર્તા કર્મપણાનો અને ભોગતા ભોગ્યપણાનો વ્યવહાર બતાવ્યો હતો. હવે અહીંયા એના ભાવની રીતે વાત લઈ ને શું બતાવ્યું કે અહીંયા કર્તા કર્મપણાનો અને ભોગતા ભોગ્યપણાનો નિશ્ચય છે. એટલે નિશ્ચયથી એના ભાવને કરે છે અને એના ભાવને ભોગવે છે, અને એવા એ ભાવને કરવા એ એનું કર્મ અથવા કાર્ય, અને એવા ભાવને જે ભોગવે છે એ એનું કર્મ ફળ છે. અને એ બંને પ્રકારના ભાવ જીવથી જુદા નથી, એટલે એની સાથે એ એકરૂપતા કરે છે, તન્મય થાય છે, કર્મમય થાય છે અને કર્મફળમય થાય છે. માટે પરિણામ પરિણામી ભાવથી ત્યાં જ કર્તા કર્મપણાનો અને ભોગતા ભોગ્યપણાનો નિશ્ચય છે. પરિણામ અને પરિણામી ભાવથી, ઉપરમાં નિમિત્ત નૈમિતિક ભાવ માત્ર હતો, કેમ કે દ્રવ્યો જુદા હતા. અહીંયા એ જ દ્રવ્ય છે, એ જ દ્રવ્ય છે, જીવ દ્રવ્ય છે, અને એનું એ કાર્ય છે, જેવા ભાવ કરે છે તે, એનું જે કાર્ય છે, જે ભાવથી ભોગવે છે તે. એટલે જે પરિણામ છે એ અને જે પરિણામી એ અહીંયા એક જ છે. પરિણામ અને પરિણામી, જેને પરિણામ થાય છે એવો જીવ, અને એને આવા કરવાના ભાવ અને ભોગવવાના ભાવ થયા એ એના પરિણામ. એટલે પરિણામ પરિણામી ભાવથી કર્તા કર્મપણાનો સંબંધ બને છે, ભોગતા ભોગ્યપણાનો પણ સંબંધ થાય છે. કેમ કે દ્રવ્યો જુદા નથી, દ્રવ્યો જુદા હોય તો નિમિત્ત નૈમિતિક ભાવનો સંબંધ થાય, પણ અહીંયા તો એક જ દ્રવ્ય છે, જીવ દ્રવ્યની જ વાત છે. એટલે કર્તા કર્મપણાનો અને ભોગતા ભોગ્યપણાનો નિશ્ચય છે. આગળ કહે છે કે તેવી રીતે આત્મા પણ કરવાનો ઈચ્છક વર્તતો થકો ચેષ્ટા એટલે રાગ આદિ પરિણામ રૂપ અને પ્રદેશોના વ્યાપાર રૂપ એવું જે આત્મ પરિણામાત્મક કર્મ તેને કરે છે, તથા દુઃખ સ્વરૂપ એવું જે ચેષ્ટારૂપ કર્મનું આત્મ પરિણામાત્મક ફળ તેને ભોગવે છે, અને એક દ્રવ્યપણાને લીધે તેમનાથી અનન્ય હોવાથી તન્મય તેમય છે, માટે પરિણામ પરિણામી ભાવથી ત્યાં જ કર્તા કર્મપણાનો અને ભોગતા ભોગ્યપણાનો નિશ્ચય છે. બહુ સરસ રીતે વાત સમજાવી છે. પહેલી વખત જયારે આ ટીકા વાંચી અને પછી જયારે બીજી વખત વાંચી ત્યારે એમ થયું કે ઓહો, આવા ભાવ ભરી દીધા છે. કેમ કે ગાથાને બરાબર સમજ્યા પછી એમ લાગ્યું કે ગાથામાં બધું આવી ગયું છે, તો અમૃતચંદ્ર ત્યારે ભગવાન વિશેષ શું કહેશે. પણ હવે આમાં જયારે બીજી વાર વાંચ્યું ત્યારે ખ્યાલ આવે કે દરેક દ્રવ્ય જેને આપણે જેને જોઈએ છીએ એ બધા ખરેખર તો બીજા પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ છે. પરદ્રવ્ય પરિણામાત્મક આ શબ્દ જે મૂક્યા બે ત્રણ વખત, ત્યારે ગંભીરતાપૂર્વક વિચાર કરતા જણાયું કે આટલી મોટી વાત પરદ્રવ્ય પરિણામાત્મક સ્વરૂપ કહેતા જ બધી વાત એમાં તો આવી જાય છે કે જે જે જોઈએ છીએ એ પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ છે. તો પરદ્રવ્યનું પરિણામ થાય તેમાં કોઈક કરવાવાળો હોય કે ન હોય, અને એ કોઈક કરવાવાળું એ કોણ હોય? કે પરદ્રવ્ય પોતે હોય તો આ હું એમાં કરું એ શું લઈને બેઠો છું? એ તો વાત જ રહેતી નથી. બધું જ પરદ્રવ્ય પરિણામાત્મક છે. જગતમાં જે 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 કંઈ આપણી આસપાસમાં છે બધું જ પરદ્રવ્ય પરિણામાત્મક છે. એ પરદ્રવ્ય પરિણામાત્મક વસ્તુ ને આપણે આપણા કાર્ય તરીકે, આપણા કર્મ તરીકે, આપણા ભોગવવા તરીકે આપણે લઈને મિથ્યાત્વ સિવાય બીજું શું કરી રહ્યા છે? એ વાત તો ગુરુદેવ પછી સમજાવશે. તો હવે આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યા છે એના અંશ લઈએ આપણે. પ્રવચન રત્નાકર ભાગ 9 પાના નંબર 314, ગાથા 349-355 ટીકા ઉપરનું પ્રવચન. ત્યાં બીજા પેરેગ્રાફમાં વાત કરે છે. જો શરૂઆતમાં ગુરુદેવે આખી બીજી વાત લીધી છે અને પછી મૂળ ગાથાની વાત ઉપર આવશે, પણ જે બીજી વાત લીધી છે એ પાયાની વાત છે કે જેના આધારે આ આખી ગાથાઓમાં જે વાત પ્રયોજનભૂત છે એ ગુરુદેવ સમજાવવા માંગે છે. એટલે શું કહે છે, જો શરૂઆત કેવી રીતે કરી કે જેવી રીતે શિલ્પી અર્થાંત સોની આદિ કારીગર કુંડળ આદિ જે પરદ્રવ્ય પરિણામાત્મક કર્મ તેને કરે છે એમ કરીને શરૂઆત કરે છે ગુરુદેવ. અને પછી કહે છે કે જોયું, કુંડળ આદિ જે કર્મ નામ કાર્ય છે તે પરદ્રવ્ય પરિણામાત્મક છે. હવે આમાં બધા વાંધા, એમ કે શિલ્પી અથવા સોની આદિ કરે છે એમ કહ્યું છે ને, એમ કહ્યું ને કે શિલ્પી કરે છે એમ કહ્યું છે ને, એટલે એમાં લોકો કેમ વાંધા કાઢે એમ. એટલે આ વાંધા કોના છે કે જે પંડિતો જે છે ને એ એના અર્થ કરે છે ને એની સાથેની વાત લીધી છે કે જો કઈ રીતે વાંધા કાઢે, કે આમાં તો એમ કહ્યું ને કે સોની કરે છે એમ કહ્યું છે ને. બુદ્ધે કહે છે કે બાપુ કરે છે એમ કહ્યું એ તો વ્યવહાર દર્શાવ્યો છે, બાકી સોની આદિ ક્યાં એમાં તન્મય છે? કરે છે કહ્યું ને એટલે એટલી એવી વાતને પકડે, મૂળ વસ્તુ સિદ્ધાંતની વાતને એમાંથી પકડવાને બદલે જે સમજાવવા માટે કહેવામાં આવ્યું ને એને પકડે કે જો સોની કરે છે એમ તો કહ્યું છે શાસ્ત્રોમાં, ટીકામાં કહ્યું છે ને મૃત્યુંજયાચાર્ય બધાને. ગુરુદેવ કહે છે કે આવી વાતને પકડે, એટલે ગુરુદેવ એની સ્પષ્ટતા કરે છે કે ભાઈ એ તો એમાં વ્યવહાર દર્શાવ્યો છે, બાકી સોની કે બીજો કોઈ પણ કારીગર છે એ એમાં તન્મય છે? તન્મય તો નથી. પાછી દલીલ કરી, અહીંયા કહ્યું છે ને પણ એ કરી શકે તો કરે છે એમ કે ને, અહીંયા શાસ્ત્રમાં એમ કહ્યું કે કરે છે તો એ કરી શકતો હશે ત્યારે કહ્યું હશે ને. પાછી દલીલ સુધી સમજાવે છે કે ભાઈ એમ નથી, એમ નથી, કરી શકતો નથી, ખરેખર એ કરી શકતો નથી, પણ નિમિત્તની મુખ્યતાથી કરે છે એમ કહેવાનો વ્યવહાર છે, એમ અહીંયા કેવું છે, એમ અહીંયા તમારે સમજવાનું. નિમિત્તની મુખ્યતાથી એ કરે છે એમ કહેવાનો વ્યવહાર છે, એવું આપણે વ્યવહારથી કહીએ છીએ. સોની કુંડળને કરી શકે છે એમ નહીં, પણ તે કુંડળને કરે છે એમ વ્યવહારથી કહેવાય છે અથવા બોલાય છે. આત્મા પરની દયા પાળી શકે, શરીરને હલાવી ચલાવી શકે, વાણી બોલી શકે, ખાનપાન આદિ કામ કરી શકે એમ ત્રણ કાળમાં નથી, પણ નિમિત્તની મુખ્યતા કરીને તે એટલે કે આત્મા કરે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. એમ વ્યવહારથી કહેવામાં આવે છે, કેમ કે બોલીએ છીએ જે કંઈ થાય છે એ બધું વ્યવહારમાં, તો એટલે આમ સામાન્ય જીવનમાં તો બધું વ્યવહાર અપેક્ષા જ છે, પણ તેથી કરીને આપણે શ્રદ્ધા પણ એવી થોડી કરી લેવાની હોય. હું ખાઉં છું એમ બોલાય આપણે, પણ અંદરમાં સમજીએ છીએ કે હું ખાતો નથી, હું એટલે આત્મા, આત્મા ક્યાં ખાવાય, આત્મા ખાતો નથી, એટલે મારી શ્રદ્ધામાં તો મને એમ જ છે કે હું કાંઈ ખાતો નથી, એવી જ મારી શ્રદ્ધા હોવી જોઈએ. સમ્યક દ્રષ્ટિની શ્રદ્ધા તો એવી જ હોય છે, હું ખાઉં છું એવું એને હોતું જ નથી, હું કરું છું છતાંય બોલાય, બોલવામાં બોલે છે પણ શ્રદ્ધામાં એ એમ માનતો નથી. જેમ નાટક હોય ને, તો નાટકની અંદર ઘણા પાત્ર હોય, પછી પેલા ડાયરેક્ટર હોય ને એ બોલાવે કે ભાઈ રાજા ક્યાં છે, પ્રધાન ક્યાં છે, તો કા રહ્યો, તમે રાજા છો, તમે અહીંયા સિંહાસન ઉપર બેસી જાઓ. તો પ્રધાન, તો કે તમે કપડાં પહેર્યા વગર કેમ આવ્યા છે, જાઓ તમે પ્રધાનના કપડાં પહેરીને આવો. તો કે હા હું આવ્યો. પછી બીજું કોણ છે, તો પછી એક બેન આવે કે હું રાણી છું, તો કે તમે અહીંયા બેસી જાઓ. હવે આ બધા જે બોલતા હોય છે અંદરમાં એમ માનતા હશે કે હું રાજા છું, હું પ્રધાન છું ને હું રાણી છું, માનતા હશે. તો બોલે તો ખરા, એ બધા માને છે પોતે કોણ છે, પણ હવે નાટક ભજવવા બેઠા છે તો પછી એ વેશ છે એટલે બોલવા ખાતર બોલે છે. બાકી જે રાજા બનેલા મગનલાલ પોતાને મગનલાલ માનતા હશે, જે છે તે માનતા હશે ને, પણ છતાંય પેલા એ પૂછ્યું કે હું રાજા છું, કોણ છે, તો હું રાજા છું, તો શું થઈ ગયું. એટલે બોલવામાં તો આવે એવું બધું વ્યવહારમાં ચાલે, પણ એની અંદરની શ્રદ્ધા શું છે એમ જોવાનું. અહીંયા તો એનાથી આગળ વાત આપણે એ રીતે કરી રહ્યા છીએ કે બોલવામાં જે આવે છે એ બધું વ્યવહારથી કથન કરવામાં આવ્યું છે, એ બધી તો ઉપચારથી કહેવામાં આવે છે, પણ એથી કરીને એ સત્ય છે એમ ન માની લેવું. આપણે બોલીએ કે ભાઈ પરની દયા પાળવીને શરીરને આમ હલાવવું ને આ વાણી બોલે છે ને વાણી આ ખાઈએ છીએ ને પીએ છીએ ને, પણ એમાંનું એક પણ કાર્ય આત્માનું નથી, આત્મા કરી શકતો નથી, પણ નિમિત્તની મુખ્યતા કરીને તે આત્મા કરે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. એટલે જયારે સમજાવતા હોઈએ, શાસ્ત્રમાં સમજાવવામાં આવે ત્યારે પણ એ વ્યવહારથી કથન બધા હોય, સત્યાર્થપણે તે પરદ્રવ્યના કાર્યોનો કરતા નથી, પરદ્રવ્યના કાર્યોનો કરતા આત્મા નથી, વ્યવહારથી કહેવામાં આવે. અહીંયા કહ્યું ને કે શિલ્પી એટલે સોની આદિ કારીગર કુંડળ આદિ જે પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ કર્મ તેને કરે છે, પણ અનેક દ્રવ્યપણાને લીધે તેમનાથી અન્ય હોવાથી તન્મય થતો નથી, તેથી નિમિત્ત નૈમિતિક ભાવ માત્રથી જ ત્યાં કરતા કર્મપણાનો વ્યવહાર છે. ચોખ્ખી વાત તો કરી છે, સાથે એ વાત તો કરી જ છે ને, એટલે એ કાંઈ કરે છે એમ નથી, એમાં તો નિમિત્ત નૈમિતિક ભાવ છે. એટલે નિમિત્તની મુખ્યતાથી બધા કથન એમ કરવામાં આવે તો એને આપણે એમ નહીં માની લેવા. શાસ્ત્રમાં એ વાત સમજાવી છે, આચાર્ય ભગવાનોએ એમ કહ્યું છે કે ભાઈ એ બધા વ્યવહાર નયના કથન છે, એમાં નિમિત્તની મુખ્યતાથી કહેવામાં આવ્યું હોય, પણ એને તમે સત્ય માનીને પુરુષાર્થ કરશો તો સાચો પુરુષાર્થ નહીં થાય. સિદ્ધાંતોને સમજી અને સાચો પુરુષાર્થ કરવાનો છે, સિદ્ધાંતોને સમજી અને પછી શ્રદ્ધા કરવાની છે, એ અનુભવ સહિતની શ્રદ્ધા થશે, અને એ અનુભવ સહિતની શ્રદ્ધા થાય, સમ્યક દર્શન થાય તે પછી પણ વ્યવહારમાં એમ બોલાય કે અમે કરીએ છીએ, પણ એની માન્યતામાં શ્રદ્ધામાં એમ નથી કે એ કરે છે. ગુરુદેવ વધુ સ્પષ્ટતા કરતા આગળ સમજાવે છે પાના નંબર 315 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં. સમજાવે છે કે જુઓ આ રોટલી થાય, સેવ પાપડ વડીયો થાય, આ બધું થાય ને, બહેનો કરે, ભરત ગૂંથણનું કામ પણ થાય, તો એ બધા પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ કર્મ છે. એમાં રોટલી થઈ તો એ પરિણામ લોટના પરિણામ છે, એટલે કાર્ય થયું એ પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ કાર્ય થયું. એ પણ સેવ પાપડ આ બધું લોટના પરિણામ સ્વરૂપ કાર્ય થયા, તો એ પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ કાર્ય છે, એને બહેનો કરતી નથી, એને બહેનો કરી શકે નહીં. કરે છે એમ કહેવું એ વ્યવહારનું નિમિત્તનું કથન છે, એ ખરેખર કરે છે એમ નહીં, કેમ કે એમાં એ તન્મય નથી, એટલે એ કરે છે એમ નથી. એમાં તન્મય થઈ શકે નહીં, પરદ્રવ્યમાં તન્મય કેવી રીતે થાય, એટલે એમાં એ તન્મય નથી, એટલે ખરેખર એ કરી શકે છે એમ નથી. પણ કહેવાય છે, વ્યવહારથી નિમિત્તનું કથન છે, નિમિત્તની મુખ્યતાથી એ કહેવાય છે. જ્યારે એવું કાર્ય થયું ત્યારે બેન હાજર હતા. રોટલીનું કાર્ય છે એ પરદ્રવ્ય સ્વરૂપ કાર્ય છે, એ પરદ્રવ્યના પરિણામ સ્વરૂપ કાર્ય જયારે થયું ત્યારે બેન એ વખતે હાજર હતા, નિમિત્ત હતા, એટલે એમને ઉપર નિમિત્તની ઉપર ઉપચાર કરીને એમ કહેવામાં આવ્યું કે બેને રોટલી કરી. પણ વાસ્તવમાં એમ નથી, કેમ કે દ્રવ્ય જુદા છે ને એ નિમિત્ત છે, જે એ બહેન એ રોટલી સાથે તન્મય નથી, તેમય નથી, તન્મય એટલે તેમય નથી. રોટલી લોટમાંથી રોટલીના પરિણામ થયા તો એવા પરિણામમય બહેન થતા નથી. બહેન તો પોતાનામય જ રહે છે, બહેન તો ચેતન છે, તો ચેતન જ રહે છે. આગળ કહે છે કે આત્મા પરના કાર્યમાં તન્મય થતો નથી, એટલે શું કે તેમાં પ્રવેશ કરતો નથી, તેને સ્પર્શ સુદ્ધા કરતો નથી. આત્મા તન્મય થતો નથી, તેમય થતો નથી, એટલે શું કે તેની અંદર જે દ્રવ્ય પરદ્રવ્ય જેની સાથે આપણે તન્મયતા કહીએ, તો એની સાથે એ તન્મય કેમ નથી થતો, તેમય કેમ નથી થતો, કે તેમાં એ પ્રવેશ કરતો નથી, એને સ્પર્શતો પણ નથી. આત્મા એનાથી જુદો રહે છે, અને પેલું દ્રવ્ય છે જે એના ગુણ સહિત છે, એવા ગુણમય આત્મા થતો નથી. તેમય થવું એટલે એવા ગુણમય થવું, તન્મય, તેમય, તેમય એ થવું એટલે પેલો જેવો છે એવા થઈ જવું, બરાબર ને. તેમય થવું એટલે શું, જે પેલું જે છે એના મય થવું, તો એવા થઈ જવું એટલે જે જળ છે તો જળમય થઈ જાય આત્મા, જળમય તો થતો નથી, તન્મય થતો નથી. એ વાતને જરાક સમજવા જેવી છે કે આપણે તન્મય થઈ શકીએ નહીં, આપણે ચેતન છીએ એ જળમય થઈ શકીએ નહીં. સોનું તો સોનામય આપણે થઈ શકીએ નહીં, કે રોટલીમય પણ આપણે થઈ શકીએ નહીં, કે રોટલી જળ છે અને રોટલીના જે ગુણ છે એ ગુણમય આપણે ના થઈ શકીએ, કેમ કે આપણે ચેતન છીએ, એટલે આપણે એની સાથે તન્મય થતા જ નથી. કોઈ પદાર્થ સાથે આપણે તન્મય થઈ શકીએ નહીં. આત્મા પરના કાર્યમાં તન્મય થતો નથી, એમાં પ્રવેશ કરતો નથી, તેને સ્પર્શતો પણ નથી. હવે આવું છે જ્યાં ત્યાં પછી પરના કાર્યોનો કરતા કેમ થઈ શકે, જે અડે નહીં એ પરનું શું કરે, અડતું પણ નથી, સ્પર્શતું પણ નથી, એનું શું કરે, અને એના મય થાય, એના મય થાય તો એનો સ્વભાવ બદલાઈ જાય. કોઈ પણ દ્રવ્ય પોતાનો સ્વભાવ બદલે એવું તો બને નહીં, ત્રણ કાળમાં બને નહીં, કેમ કે દ્રવ્ય છે એ તો ગુણનો સમૂહ છે, તો ગુણનો સમૂહ એ ગુણનો સમૂહ એમ જ રહે, જો એમાં ફેરફાર થાય તો એ દ્રવ્યનો જ નાશ થઈ જાય, અને દ્રવ્યનો નાશ થઈ જાય તો આ જગત આવું રહી શકે જ નહીં. પરના જળના કાર્યોનો કરતા એ જળ પોતે છે, આ ચેતન નથી, છતાં પણ એ જળનું કાર્ય જીવે કર્યું એમ કહેવું એ વ્યવહારનું કથન છે. ખાલી એટલી જ વાત હતી કે એ ચેતન ત્યાં હાજર હતો, નિમિત્ત હતો, તો નિમિત્ત ઉપર આરોપ આપી અને એમ કહેવામાં આવ્યું કે એ નિમિત્તે કર્યું, બેને રોટલી બનાવી, બેન છે તે નિમિત્ત છે, અને નિમિત્ત ઉપર આરોપ આપીને એમ કહેવામાં આવ્યું કે બેને રોટલી બનાવી. પરદ્રવ્યના પરિણામ હું કરું એવી જે ઈચ્છા થાય, હવે જો બીજી વાત આગળ તરફ લીધી છે કે પરદ્રવ્યના પરિણામ હું કરું એવી જે ઈચ્છા થાય તે ઈચ્છાનો જીવ કરતા અને જે ઈચ્છા એનું કર્મ, એમ તો કોઈ પ્રકારે છે. ઈચ્છા થઈ એ શું છે? ભાવ છે જીવનો. એવી ઈચ્છા થઈ એ પણ એક જીવનો ભાવ છે. એ જીવનો ભાવ છે અને એ ઈચ્છા થઈ, આખી ઈચ્છા જે એ એનું કાર્ય પણ થાય છે. ઈચ્છા કરવા કે આવા પરિણામ હું કરું એવી જે ઈચ્છા થાય તે ઈચ્છા નો જીવ કરતા છે, એટલે એવી ઈચ્છા કરનારો જીવ છે. અને એ ઈચ્છા થઈ એ એનું ભાવરૂપ કર્મ થયું. પણ એ ભાવરૂપ કર્મ કોણે કર્યું? જીવે કર્યું. એટલે જીવ એવી ઈચ્છારૂપ કાર્યનો કરતા થયો. એ ઈચ્છા છે એ જીવનો ભાવ છે અને એવા ભાવનો એ કરતા થાય. પરદ્રવ્યના પરિણામ હું કરું એવી, પરદ્રવ્યમાં હું ફેરફાર કરું એવી, પરદ્રવ્યને હું લાવું, પકડું, ગ્રહું, કંઈ પણ જો હોય એ બધી જે કઈ પ્રકારની જે ઈચ્છા થવી, એ ઈચ્છા એ જીવના ભાવરૂપ પરિણામ છે. એવા એ કાર્ય થયા અને એનો કરતા જીવ છે. જેવી જે ઈચ્છા થાય તે ઈચ્છાનો જીવ કરતા અને જે ઈચ્છા થઈ એવો ભાવ થયો એ એનું કર્મ. એવું કોઈ પ્રકારે છે. જો એમાં કોઈ પ્રકારે છે એમ કેમ કહ્યું? કે હંમેશા નથી, એ અજ્ઞાન અવસ્થામાં એવું છે. અજ્ઞાન અવસ્થામાં જીવ એવી રીતે પોતાના વિભાવ ભાવનો કરતા થાય છે કથનચિત, પણ જ્ઞાન અવસ્થામાં તો એમ પણ નથી. પણ પરદ્રવ્યના પરિણામ જે થાય તેનો કરતા તો જીવ કોઈ પ્રકારે નથી, કદીએ નથી. એટલે અજ્ઞાન અવસ્થા હોય કે જ્ઞાન અવસ્થા હોય, કોઈ પણ અવસ્થા હોય, પણ એ પરદ્રવ્યના કાર્યોનો કરતા તો જીવ ક્યારેય નથી. અજ્ઞાન અવસ્થામાં એ પોતાના વિભાવ ભાવનો કરતા થાય અને વિભાવ ભાવ થયા એ એનું કર્મ. પણ જ્ઞાન અવસ્થા હોય કે અજ્ઞાન અવસ્થા હોય, ગમે તે અજ્ઞાન અવસ્થામાં પણ પરદ્રવ્યના જે કાર્યો થયા, જે પરિણામ થયા, એનો કરતા જીવ ક્યારેય નથી. ત્રણ કાળમાં હોય નહીં. નિજ જ્ઞાન આનંદ સ્વરૂપથી ભ્રષ્ટ, નિજ જ્ઞાન આનંદ સ્વરૂપથી ભ્રષ્ટ, પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થઈને જે બહાર આવ્યો છે એવો પર્યાય બુદ્ધિ વાળો જીવ, પર્યાયનું લક્ષ કરીને રહ્યો છે એવો જીવ, પરને હું કરું એવી ઈચ્છાનો, એવા ભાવનો કરતા તો છે. કેમ કે અજ્ઞાન અવસ્થામાં એવા ભાવનો હવે કરતા થાય છે, પણ પરનો તો તે કદીએ કરતા નથી. એટલે કે પરદ્રવ્ય છે એનો એ કરતા થતો નથી, પરદ્રવ્યના પરિણામનો એ કરતા થતો નથી. કેમ કે પરમાં તે તન્મય થતો નથી, પરદ્રવ્યમાં એ તન્મય થતો નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ. શાંતિથી બધું સમજીશું તો સ્વરૂપ વિશેની દ્રઢતા થશે, સાચું પોતાનું સ્વરૂપ કેવું છે અને પરથી પોતે કેવી રીતે ભિન્ન છે, આવું વિકલ્પ સહિતનું ભેદ જ્ઞાન જેમ જેમ ઊંડા ઉતરતા જઈએ તેમ તેમ થતું જાય છે. એટલે આપણે વિસ્તાર કરીએ છીએ, આપણને કોઈ ઉતાવળ નથી, આપણે કાંઈ સમયસાર પૂરું કરવું છે એમ નથી, પરંતુ સમયસાર દ્વારા આપણે ભેદ જ્ઞાન કરવું છે, વિકલ્પ સહિત આપણે ભેદ જ્ઞાન કરવું છે અને પછી નિર્વિકલ્પ ધ્યાનમાં આપણે આત્માનો અનુભવ કરવો છે. એટલે આપણે શાંતિથી આ બધી વાતમાં વધારે ઊંડા ઉતરવાનું છે. બધાને ખાસ મારી અનુબોધના છે કે આના ઉપર ફરી ફરીને વિચાર કરો, એનો વિસ્તાર પોતે જાતે કરવો, ફરીથી વાંચવું, આમ થવાથી દ્રઢતા થશે, સાચી શ્રદ્ધા થશે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચલી.